રાજાઓનું પહેલું પુસ્તક અધ્યાય 7. સુલેમાનને પોતાનો મહેલ બાંધતા 13 વર્ષ લાગ્યા હતા. તેણે જે રાજમહેલ બાંધ્યો તેનું નામ લબાનોન વનગૃહ રાખ્યું. તેની લંબાઈ 100 હાથ, પહોળાઈ 50 હાથ તથા તેની ઊંચાઈ 30 હાથ હતી. તે દેવદાર વૃક્ષના 4 સ્તંભોની હારમાળા ઉપર બાંધેલું હતું. દર હારે 15 પ્રમાણે સ્તંભો પરની 45 વળીઓ પર દેવદારનું આવરણ કરવામાં આવ્યું હતું. બારીઓની 3 હાર હતી અને સામસામા પ્રકાશના 3 માળ હતા. બધા દરવાજા તથા દરવાજાના ચોકઠા સમચોરસ આકારના હતા અને તે એકબીજાની સામસામે પ્રકાશના 3 માળ હતા. તેણે સ્તંભોથી પરસાળ બનાવી. તેની લંબાઈ 50 હાથ અને તેની પહોળાઈ 30 હાથ હતી. તેની આગળ પણ પરસાળ હતી. તેની આગળ સ્તંભો તથા જાડા મોભ હતા. સુલેમાને ન્યાય કરવા માટે ન્યાયાસન માટે એટલે ન્યાયની પરસાળ બનાવી. તળિયાથી તે મથાળા સુધી તેને દેવદારથી મઢવામાં આવી. સુલેમાનને રહેવાનો મહેલ એટલે પરસાળની અંદરનું બીજું આંગણું, તે પણ તેવી જ કારીગરીનું હતું. ફારૂનની દીકરી જેની સાથે તેણે લગ્ન કર્યું હતું તેને માટે તેણે તે મહેલ બાંધ્યો. રાજમહેલના આ ઓરડાઓના બાંધકામ માટે અતિમૂલ્યવાન પથ્થરો એટલે માપ પ્રમાણે ઘડેલા તથા કરવતથી વહોરેલા પથ્થરના કરેલા હતા. તેનો પાયો કિંમતી પથ્થરોનો એટલે મોટા 10 હાથના તથા 8 હાથના પથ્થરોનો હતો. ઉપર કિંમતી પથ્થરો એટલે માપ પ્રમાણે ઘડેલા પથ્થરો તથા દેવદારના લાકડા હતા. યહોવાના સભાસ્થાનની અંદરના આંગણા તથા સભાસ્થાનની પરસાળની જેમ મોટા આંગણાની ચારે બાજુ ઘડેલા પથ્થરની 3 હાર તથા દેવદારના મોભની 1 હાર હતી. સુલેમાન રાજાના માણસો તૂરમાંથી હિરામને લઈ આવ્યા. હિરામ નફ્તાલી કુળનો એક વિધવા સ્ત્રીનો દીકરો હતો. તેનો પિતા તૂરનો રહેવાસી હતો. તે પિત્તળનો કારીગર હતો. હિરામ પિત્તળના સર્વ કામ કરવામાં જ્ઞાન, અક્કલ તથા ચતુરાઈથી ભરપૂર હતો. તેણે સુલેમાન રાજાની પાસે આવીને તેના તમામ કામ કરી આપ્યા. હિરામે પિત્તળના 18 હાથ ઊંચા 2 સ્તંભો બનાવ્યા. દરેક સ્તંભોની આસપાસ ફરી વળવા 12 હાથ લાંબી દોરી જતી હતી. સ્તંભની ટોચ પર મૂકવા માટે તેણે પિત્તળના 2 કળશ બનાવ્યા. દરેકની ઊંચાઈ 5 હાથ હતી. સ્તંભની ટોચો પરના કળશને શણગારવા માટે પિત્તળની સાંકળીઓ વડે ઝાલરો બનાવી. દરેક કળશની ચારે બાજુ પિત્તળની 7 સાંકળો બનાવેલી હતી. આ પ્રમાણે હિરામે 2 સ્તંભો બનાવ્યા. હિરામે 1 સ્તંભની ટોચ પરનો કળશ ઢાંકવાની જે જાળી તે પર ચારે બાજુ દાડમની 2 હારમાળા બનાવી. બીજા કળશ માટે પણ તેણે એમ જ કર્યું. પરસાળમાંના સ્તંભની ટોચો પરના કળશ તે કમળના જેવા કોતરકામના હતા. તે 4 હાથ લાંબા હતા. એ 2 સ્તંભની ટોચો પર પણ એટલે જાળીની છેક પાસેના ભાગે કળશ હતા અને બીજા કળશ પર ચારે બાજુ 200 દાડમ હારબંધ બનાવેલા હતા. તેણે સ્તંભો સભાસ્થાનની પરસાળ આગળ ઊભા કર્યા. જમણે હાથે આવેલા સ્તંભનું નામ યાખીન પાડ્યું અને ડાબે હાથે આવેલા સ્તંભનું નામ બોઆસ પાડ્યું. સ્તંભની ટોચ પર કમળનું કોતરકામ હતું. એમ સ્તંભો બાંધવાનું કામ પૂર્ણ થયું. હિરામે ભરતરનો હોજ બનાવ્યો. તેનો વ્યાસ 1 ધારથી તે સામી ધાર સુધી 10 હાથ હતો. તેનો આકાર ગોળાકાર હતો. તેની ઊંચાઈ 5 હાથ હતી. તેની આસપાસ 30 હાથની દોરી ફરી વળતી હતી. તેની ધારની નીચે ચારે તરફ ફરતી કડીઓ પાડેલી હતી. દર હાથે 10 કડીઓ પ્રમાણે હોજની આસપાસ પાડેલી હતી. એ કળીઓની 2 હારો હોજની સાથે જ ઢાળવામાં આવી હતી. હોજ 12 બળદના શિલ્પ પર મૂકેલો હતો. એ બળદોમાંના 3ના મુખ ઉત્તર તરફ, 3ના દક્ષિણ તરફ, 3ના પશ્ચિમ તરફ અને 3ના પૂર્વ તરફ હતા. હોજ તેમના પર મૂકેલો હતો અને તે બધાની પૂંઠો અંદરની બાજુએ હતી. હોજની જાડાઈ 4 આંગળ જેટલી હતી. તેની ધારની બનાવટ વાટકાની ધારની બનાવટની જેમ કમળના ફૂલ જેવી હતી. હોજ 2000 બાથ પાણી સમાઈ શકે એટલી ક્ષમતા ધરાવતો હતો. તેણે પિત્તળના 10 ચોતરા બનાવ્યા. દરેક ચોતરાની લંબાઈ 4 હાથ અને તેની ઊંચાઈ 3 હાથ હતી. તે ચોતરાની બનાવટ આ પ્રમાણે હતી. તેઓને તકતીઓ હતી અને તકતીઓ ચોકઠાની વચ્ચે હતી. ચોકઠાની વચ્ચેની તકતીઓ પર સિંહો, બળદો તથા કરુબો કોતરેલા હતા. ઉપલી કિનારીઓથી ઉપર બેસણી હતી. સિંહો તથા બળદોની નીચે ઝાલરો લટકતી હતી. તે દરેક ચોતરાને પિત્તળના 4 પૈડા અને પિત્તળની ધરીઓ હતી. તેના ચાર પાયાને ટેકો હતો. એ ટેકા કુંડાની નીચે ભરતરના બનાવેલા હતા અને દરેકની બાજુએ ઝાલરો હતી. મથાળાનું ખામણું અંદરની તરફ ઉપર સુધી એક હાથનું હતું અને તેનું ખામણું બેસણીની બનાવટ પ્રમાણે ગોળ તથા ઘેરાવામાં દોઢ હાથ હતું. તેના કાના પર કોતરકામ હતું અને તેમની તકતીઓ ગોળ નહીં પણ ચોરસ હતી. ચાર પૈડા તકતીઓની નીચે હતા. પૈડાની ધરીઓ ચોતરામાં જડેલી હતી. દરેક પૈડાની ઊંચાઈ દોઢ હાથ હતી. પૈડાની બનાવટ રથના પૈડાની બનાવટ જેવી હતી. તેમની ધરીઓ, તેમની વાટો, તેમના આરા તથા તેમના નાભિચક્કરો એ બધા ઢાળેલા હતા. દરેક ચોતરાને ચાર ખૂણે ચાર ટેકાઓ હતા. તેના ટેકા ચોતરાની સાથે જ સળંગ બનાવેલા હતા. ચોતરાને મથાળે અડધો હાથ ઊંચો ગુમ્મટ હતો. ચોતરાને મથાળે તેના ટેકા અને તેની તકતીઓ તેની સાથે સળંગ હતા. તે પાટિયા પર જ્યાં ખાલી જગ્યા હતી ત્યાં કરૂબ, સિંહો અને ખજૂરના વૃક્ષો કોતરેલા હતા અને તેની ફરતે ઝાલરો હતી. આ રીતે તેણે 10 ચોતરા બનાવ્યા. તે બધા જ ઘાટમાં, માપમાં અને આકારમાં એકસરખા હતા. તેણે પિત્તળના 10 કુંડા બનાવ્યા. દરેક કુંડામાં 40 બાથ પાણી સમાતું હતું. તે દરેક કુંડું 4 હાથનું હતું. પેલા 10 ચોતરામાંના પ્રત્યેક પર એક કુંડું હતું. તેણે 5 કુંડા સભાસ્થાનની દક્ષિણ તરફ અને બીજા 5 કુંડા ઉત્તર તરફ મૂક્યા. તેણે હોજને સભાસ્થાનની જમણી દિશાએ અગ્નિખૂણા પર રાખ્યો. તે ઉપરાંત હીરામે કુંડા, પાવડા તથા છંટકાવ માટેના વાટકા બનાવ્યા. આ પ્રમાણે હીરામે સઘળું કામ પૂરું કર્યું કે જે તેણે સુલેમાન રાજાને માટે યહોવાના ભક્તિસ્થાનમાં કર્યું હતું. એટલે 2 સ્તંભો, સ્તંભોની ટોચ પરના કળશના 2 ગુમ્મટ તથા સ્તંભોની ટોચ પરના કળશના 2 ગુમ્મટ ઢાંકવા 2 જાળી બનાવી હતી. તેણે તે 2 જાળીને માટે 400 દાડમ એટલે થાંભલાની ટોચ પરના 2 કળશના બંને ગુમ્મટ ઢાંકવાની પ્રત્યેક જાળીને માટે દાડમની 2 હારો, 10 ચોતરા અને તેના માટે 10 કુંડા બનાવ્યા. તેણે એક મોટો હોચ અને તેની નીચેના 12 બળદો બનાવ્યા. હીરામે દેગડા, પાવડા, વાસણો અને બીજા બધા સાધનો યહોવાના ભક્તિસ્થાનના વપરાશ તથા રાજા સુલેમાન માટે ચળકતા પિત્તળના બનાવ્યા હતા. રાજાએ યર્દન નદીના સપાટ પ્રદેશમાં સુક્કોથ અને સારેથાનની વચ્ચે ચીકણી માટીમાં તેનો ઘાટ ઘડ્યો. સુલેમાને એ સર્વ વજન કર્યા વિના રહેવા દીધા, કારણ તેમની સંખ્યા ઘણી હતી. તેથી પિત્તળનું કુલ વજન જાણી શકાયું નહીં. સુલેમાને યહોવાના ભક્તિસ્થાન માટે પાત્રો બનાવ્યા, એટલે સોનાની વેદી અને જેના પર અર્પિત રોટલી રહેતી હતી તે સોનાનો બાજટ. તેણે શુદ્ધ સોનાના 5 દીપવૃક્ષ દક્ષિણ બાજુએ અને બીજા 5 ઉત્તર બાજુએ પરમપવિત્ર સ્થાનની સામે મૂક્યા. દરેક પર ફૂલો, દિવ્યો અને ચીપિયાઓ હતા, જે બધા સોનાના બનેલા હતા. શુદ્ધ સોનાના પ્યાલા, કાતરો, તપેલા, વાટકા અને ધૂપદાનીઓ અને અંદરના ઘરના એટલે પરમપવિત્ર સ્થાનના બારણા માટે મિજાગરા પણ સોનાના બનાવડાવ્યા. આમ યહોવાના સભાસ્થાનનું બાંધકામ પૂર્ણ થયું અને સુલેમાન રાજાએ તેના પિતા દાઉદે અર્પણ કરેલા સોનાના અને ચાંદીના પાત્રો લઈ જઈને યહોવાના ભક્તિસ્થાનના ભંડારમાં મૂક્યા.